योगिन्द्रं विश्ववन्द्यं सकलगुणनिधिं श्रीयुतं स्वात्मनिष्ठं क्लेशातीतं ममेशं ह्यचलसुखकरं सच्चिदानन्दरूपं शिष्याणां ज्ञानदं तं विगतमलयुतं किंकराणां हृदिस्थं वन्देहं सिद्धियुक्तं परमपदविदं श्रीगुरुं सन्तरामं स्वात्मज्ञं रस्थितं मे विमलगुरुतरं तीर्थरूपं प्रपूज्यं शान्तं श्रीधर्मतत्त्वं अखिलमलहरं श्रीप्रभो लग्नश्चित्तम् आशानां शोभकं तं विविधसुयससा मन्युदग्धं वरिष्ठं नौमि श्रीसन्तरामं त्वनघसुविदुहम् व्यापकं बोधदं वै अद्वैतानन्दरूपात् प्रणतजनगणाद् अभिष्टदं दिव्यरूपं यतसङ्गान् नष्टपापः सपदि हदिगता मे सदा ज्ञानमूला। जना शरण मात्र थी शरणागत अभय बने छे एवा परम ब्रह्म तत्व स्वरूप जय महाराज योगी राज अवधूत अपना सौनु सदा सदा कल्याण ने मंगल करे। मेर हृदय स्थिता जे मारा हृदय मां विराजमान छे एटलू चौक्कस याद राखजो। भगवान अपना थी जराय जुदो छेटो दूर नथी। जार थी जन्म्या त्यार थी मृत्यु ना छेल्ला श्वास सुधी भगवान अपनी जोड़े छे। मैं हृदय स्थिता मारा हृदय मां विराजमान छे ज बैठेला छे। जो जय महाराज नु आ स्वरूप होय हृदय मां बैठेलू तो आपणे तो निश्चिंत छे। शानी भीक राखवानी शानी चिंता करवानी। जय महाराज मारा हृदया मां बैठेला छे शोधवा क्या जशो। गजराजे बूम पाड़ी के प्रभु आवजो हवे मारु कोई नथी। हे वैकुंठवासी एम कहू। एटले स्वाभाविक छे के भगवान जहां होय त्यांथी वैकुंठ में जाय अने वैकुंठ थी पछी ए सरोवर ऊपर आवे। गजेंद्रए भूल करी द्रौपदीए भूल करी। हे कृष्ण द्वारिका वासिन पाही माम कहू। ते भगवान ने द्वारका थी आवू पड़ू। द्रौपदीए पूछू आटलू बधु मोड़ू केम ते मने क्या पोकार कर्यो द्वारका थी समय तो लागे नहीं। गजेंद्रए कहू कि प्रभु आटलू बधु मोड़ू करो तके तो वैकुंठ थी ते कहू एटले समय तो लागशे। पर भगवाने गीता मां कहू हृदय से अर्जुन अतिष्ठति। हूँ दरेक ना हृदय मां बैठेलू छू। जो पोकार कर्यो होय हृदय माथी प्रभु तू छूज मारी साथे तो तरत त्याने त्या छे आपने सहाय मळी जाय। पुष्पदंते स्तुति करता कहू नमो निधिष्ठाय। मारा नजीक मां नजीक जे छे एने मारा पेला वंदन को। भगवान सदाशिव ने पोतानी नजीक मां नजीक पेला वंदन करी लीधा। પછી દૂરના જે બધા છે ભલે કરું, પ્રિય દવા દવિષ્ટા એ છે નમો, બધા એને દૂરવાળાને પણ નમન કર્યા. પણ જય મહારાજ તો અહીંયા આપણને સ્તુતિમાં કેવા પરિચયમાં મળ્યા, કેવા દર્શન થયા, મે હૃદય સ્થિતા, મારા હૃદયમાં જ બેઠેલા છો, ક્યાં જવાનું, જવાનું છે ક્યાં. અને ભાગવતમાં એક કે પ્રભુ અમારા હૃદયમાં બેઠેલા છો ને ક્યાં જવાના છો. સુરદાસે એમ કે હાથ છોડાવત જાત હૈ, ભલે તમે મારો હાથ છોડાવીને ચાલ્યા ગયા, પણ મારા અહિયામાંથી મારા હૃદયમાંથી નીકળી બતાવો તો ભગવાનને પાછું આવવું પડ્યું. તો જય મહારાજ આપણને શરણાગતને સાચો પરિચય આપી દેતા હોય કે ક્યાં છું, જય મહારાજ ક્યાં છે, પરબ્રહ્મ સ્વરૂપે, બ્રહ્મ તત્વ સ્વરૂપે, કે આપણા હૃદયમાં, મે હૃદય સ્થિતા, મારા હૃદયમાં જ આપ બિરાજેલા છો. અને હૃદયમાં બિરાજેલા હોય એટલે અહિયાં દીવો કર્યો હોય તો એ દીવાની આગળ નર્યા જીવડા આવી જાય, પણ દીવો ના કરીએ તો એ કઈ જંતુ અંદર આવે ખરું. તો જ્યાં પાપ સળગતું હોય ને ત્યાં બધા જ પાપ અંદર કુકર્મ તે થતું હોય, ત્યાં કુબુદ્ધિ હોય, ત્યાં બધા જ પાપો સળગતાની સાથે આવે. જ્ઞાન નો પ્રકાશ હશે ને ત્યાં આગળી બધી સદબુદ્ધિ, સદવિચાર, શાંતિ, સાત્વિકતા, સદાચાર, સંયમ એ સામેથી ખેંચાઈને આવશે. તો જે મહારાજ હૃદયમાં બેઠેલા હોય અને પછીથી યત સંગા જેનું શરણું મળી ગયું નષ્ટ પાપા, પછી એ અજવાળું હોય, દીવો બળતો હોય ત્યાં ગાડી અંધારું ઉભું રહી શકે ખરું. તો જય મહારાજનો પરિચય આપ્યો, કયો, યત સંઘા નષ્ટ પાપ, જેના શરણ માત્ર થી બધા જ પાપ, પાપાચાર, પાપ બુદ્ધિ આપોઆપ દૂર થઈ. જેમ એક ઓરડામાં વર્ષો જૂનું અંધારું હોય, એક ઘરમાં વર્ષો જૂનું અંધારું હોય અને ઘર ઉઘાડી એમાં એક જ દીવો પ્રગટાવીએ તો અંધારું ઉભું રહે ખરું. કે હું કોર્ટમાં જઈશ, આટલા વર્ષોથી આ ઘરમાં અંધારા તરીકે રહેતો હતો અને મને બહાર કેમ કાઢી શકે, કેસ કરવા જાય તો એનું કોઈ સાંભળશે? કારણ કે જ્યાં પ્રકાશ છે ત્યાં અંધારું રહી શકતું જ નથી, રહેવાનું જ નથી. એમ જ્યાં આત્મ પ્રકાશ થાય, જ્યાં આગળી ગુરુ મહારાજ નો આત્મ પ્રકાશ નો દીવો અખંડ પ્રગટેલો હોય જ્યોત, ત્યાં આવી વિકૃતિઓનો અંધકાર ઉભો રહી કઈ રીતે શકે. જો જૂના અંધકારની અંદર એક દીવો પ્રગટાવતા ઘરમાં પ્રકાશ થઈ જાય, આપણા જન્મ જન્મના પાપ હૃદયમાં બેઠેલા હોય, પણ ગુરુ મહારાજ નો જ્ઞાન નો દીવો થાય ને એની સાથે જ એ અજ્ઞાન નો બધો જ અંધકાર દૂર થઈ જાય, પાપ બુદ્ધિ નાશ પામી જાય, પછી કોઈ પણ જાતની આસક્તિ ન રહે, કોઈ પણ જાતનો મનમાં દુરાચાર ન રહે. અને એમ થાય કે હવે જય મહારાજ નું આટલું સરસ શરણ સાનિધ્ય મળ્યું છે તો એમના શરણમાં બેઠા બેઠા એમના દર્શન કરીએ, એમની સેવા કરીએ, એમનું સ્મરણ કરીએ તો આ મન અને બુદ્ધિ એની અંદર પરોવો ક્યાં હશે, તો પાપ તરફ જવાના જ ક્યારે છે. એને થોડો કોઈ અવકાશ આપીએ મન બુદ્ધિને તો પાપ તરફ જાય ને. જ્યાં જ્યાં મન બુદ્ધિને નવરા પડવા દીધા ત્યાં ત્યાં એ બધા જ ખોટે માર્ગે જવાના. એટલે મંત્ર દ્વારા મનને સારા માર્ગે ઉર્ધ્વગામી બનાવી દો. જેમ પાણીને યંત્રથી ઉપર ચડાવાય છે, એમ સાધન ભજન અને મંત્રથી મનને ઉર્ધ્વગામી બનાવાય. પણ ગમે એટલું ઊંચું ચડાવેલું પાણી જેને ત્યાંથી છૂટું મૂકી દેવામાં આવે તો પાછું નીચે જ આવવાનું. તમે ગમે એટલું ઉપર ચડ, એમ મનને પણ જો સહેજ નવરું મૂક્યું ને સહેજ હળવું મૂક્યું તો એ પાછું પ્રાસાદ શિખરે તિષ્ઠા કાકહ કેમ ગરુડાયતે. કાગડો રાજમહેલના શિખર ઉપર જઈને બેસે તો એને કોઈ હંસ કે ગરુડ કે ખરો? આ તો કાગડો છે. કેમ કે ત્યાંથી સહેજ પર દુર્ગંધ આવશે તો વિષ્ટા કે એ મરદા ઉપર જઈને બેસવાનો જ છે, કારણ કે એ કાગડો છે. લોજિક ની રીતે જોઈએ તો એક ગમે એટલો ઉપર બેઠો હશે તો પણ જયારે એને અવકાશ મળશે કે દેખાશે તો એ મરદા ઉપર જઈને બેસવાનો છે, કેમ કે એ કાગડો છે. એમ મન પણ ગમે એટલું ઊંચું ચડાયેલું હશે પણ જો સત્સંગ વગરનું હશે તો એ કાગડા તરીકે જ ઓળખાશે. પણ સત્સંગના સરોવરમાં ફરતું મન હશે ને તો સદગુરુદેવ જય મહારાજ એને કાગડામાંથી હંસ બનાવી શકશે. યત સંઘા નષ્ટ પાપ, જેના સંગ માત્રથી પાપનું અંધારું નાશ પામે, પાપનો મેળ, પાપની કાળાશ દૂર થઈ જાય. ભલે કાગડો ગમે એટલો ગમે ત્યાં નાય તો કાળો ને કાળો જ રહેવાનો છે, પણ મન જો સત્સંગમાં નાય ને ગુરુ મહારાજના તો ચોક્કસ એ મન કાગડામાંથી હંસ બની શકે. અને હંસ સામાન્ય અનાજે ઘાસે નહીં ખાય, એ તો મોતીનો ચારો સોચ છે. એમ મન જો હંસ બની જાય તો મન પણ સત્સંગના જ મોતીનો ચારો ચરવા જશે. એ દુરાચારની નિંદાની એ વિષ્ટાને ખાવા માટે નહીં જાય. કથા કપૂર ચુગે નહીં, નિંદા નરક ને ખાય. આ છે આ મન, મનની દશા આ છે કે સત્સંગ મળતો હોય તો ત્યાં ન જાય. ચલો મોતીનો ચારો ચરવાનું મળશે, પણ એની વૃત્તિ જ, એની ગળતૃતિ જ કાગડાની હોય ને. પણ જય મહારાજનું શરણ અને સંગ જન્મો જન્મના અંધારા જેવા પાપને તરત જ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. શું કહ્યું? અપિચે સુદુરાચારો, ભયંકર દુરાચારી માણસ હોય, ભજતે માં અનન્ય ભાગ, બધું જ છોડીને પોતાના મનની વિકૃતિઓ વિકારો બધું જ છોડી દઈને, ઘર છોડવાની જરૂર નથી, પણ મનની જે વિકૃતિઓ જે છે, મનની જે અશાંતિ છે, મનની મનના જે આવેગ ને આવેશો છે એ છોડીને ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા અનન્ય. જો અનન્ય ભાવથી કે હવે ક્યારે પણ આની સામે નજર ડોક્યું કરવું નથી તરત છોડાવી લે. જે તરફ નજર નાખવાની જ ના હોય ને તરફ નજર ના નાખી હોય તો એ તરફ જવાની ઈચ્છા થાય ખરી? કોઈ દુરાચાર કે કોઈ દુર્વ્યસન કે જેને ચા પીધી જ ના હોય, એને ચા ની ગમે એટલી સુગંધી આવતી હોય તો ચા પીવાની ઈચ્છા થાય ખરી? કોઈ પણ માણસનું વ્યસન, એ વ્યસન પણ એવું છે, જો એનીમાં ડૂબકી ખાઈ ગયો ને તો એમાં એમાં જવોળ્યા કરવાનો એ કિચડ ની અંદર. પણ જેને જોયું જ ના હોય ને સાંભળ્યું ના હોય એને તો એ તરફ જાય જ નહીં, અડે જ નહીં. એમ પાપ તરફ જવાની વૃત્તિ જ ન થાય. યત સંગાત વૃત્તિ થાય તો પાપ કરવાની ઈચ્છા થાય ને, પાપ તરફ જવાનું મન થાય ને, પણ પાપની ઈચ્છા જ ન થાય એમાં શું ખાવું છે, એમાં શું કરવું છે. બસ એક ભાવ મનથી જ ત્યાગ વિરક્તિનો ભાવ આવી ગયો, એમાં છે શું. પછી ભલે ટીવીમાં ગમે તેવા મોટા ભડકા આવતા હોય, ગમે એટલી સિરિયલો આવતી હોય, એમાં છે શું જોવાનું, કકળાટ જ. એટલે ઘરમાં કકળાટ તો છે ને, અને સિરિયલોના કકળાટ જોઈને ક્યાં પાછું મગજ ખરાબ કરવું, એના કરતા છોડી દો એને, એ કકળાટ જોવા નથી. પણ સિરિયલોનો ટાઈમ થાય એટલે બધું પરવારીને પહેલા બેસી જાઓ છો, અને એ બધા જ કકળાટ આપણા મગજમાં પેસે, ઘરમાં ના હોય ત્યાંથી આવે. યત સંગાત, જેની સોબત થી નક્કી કરો કે આ સિરિયલો જોવી, તો મનની અંદર તનાવ અશાંતિ, અને પાછું એને આવું કર્યું, ચાલો ના હું મારા ઘરમાં આવું જ કરું, એમ તૈયારી કરીને બેઠા હોય. કારણ એની સોબત, યત સંગાત પાપહા, પાપાચાર શરૂ થયું. ભલે ચાલો દુનિયાને આપણે જે, હા પણ સંસારને સમજવો તો પડે જ, તો સાચું શું છે સમજાય, સંસાર શું છે એને પહેલા જાણી લઈએ તો સાચું સમજતા વાર નહીં લાગે. બહુ સીધી વસ્તુ છે. કેળાને જોયું અને કેળાને ઉપયોગ કરવો છે તો કેવી રીતે થાય, એમાં સારું શું, ઉપયોગનું કયું, નકામું કયું, એ જોઈ લઈએ. એટલે પછી કાયમ કેળું હાથમાં આવે એટલે છાલ ઉખાડીને ફેંકી દઈએ અને કેળું ખાઈ જઈએ. એમ આપણી પાસે પણ આપણા કર્મમાં સારા નરસાનો વિવેક સમજ્યા પછીથી શાનો ઉપયોગ કરવાનો છે આપણે, તો બહુ સરળતાથી જશે. એટલે પાપ પુણ્યનો પણ સાચો પરિચય થઈ જાય કે આને પાપ કહેવાય અને પુણ્ય કહેવાય. આ કેરી છે, કેરીમાં જરૂરનું શું અને ફેંકી દેવા જેવું શું, તો અંદરથી કાઢી દીધેલો રસ અને ગોટલું છોડ્યા ફેંકી દો, આટલો વિવેક આપણને આવવો જોઈએ. સદ અસદ નો વિવેક જો આપણી પાસે હશે તો સારાને આપણે સારી રીતે ઉપયોગ કરી લઈશું અને જે નકામું છે એને બહાર ફેંકી દઈશું. પુણ્ય કર્મોને આપણે સારી રીતે કરી શકીશું અને જે કે પાપ જેવી બાબત હશે એને આપણે બહાર કાઢી નાખીશું. આ ના જોઈએ, મારા ઘરમાં ના જોઈએ, ખોટી વસ્તુ મારા ઘરમાં નહીં બેસવા દઉં. કેમ કે આપણને ખબર છે કે આ છોડું છે અને આ રસ છે, આ કેળાનો ગર્ભ છે અને આ છોડું છે. એમ સદ અસદ બાબતનો પૂરેપૂરો વિવેક આપણી પાસે હોવો જોઈએ. આ પાપ છે, આ પુણ્ય છે એનું. અને પુણ્યને સમજવા માટે પાપને પણ ઓળખી લેવું પડે, નહીતર ભૂલથી પાપમાં પેસી ગયા ખબર ના રહી. પણ ભૂલ થાય જ નહીં પહેલેથી, કે દાળની અંદર વઘાર કરવાનો હોય તો આટલું જ મીઠું ન ખાય, આટલો ગોળ ન ખાય, અને આની અંદર આનો જ વઘાર થાય બીજાનો ના થાય, એટલું સ્પષ્ટ જાણીએ છીએ આપણે. એમ જીવનના દરેક ક્ષેત્રની અંદર સદ અસદ નો વિવેક આપણી પાસે હોવો જોઈએ. અને મન છે એ મનહંસ જેવું છે, એ બગલો પણ બની શકે, કાગડો પણ બની શકે. અને એ જ હંસ જો સારા એવા સત્સંગ ઉપરથી ઉપરના વિચારોમાં જાય, એની ઉર્ધ્વગામી વૃત્તિ બને, તો હંસ પરમહંસ બની જાય. પરમહંસ એટલે સાધુ કોટીમાં જતા રહે એને પરમહંસ કહેવામાં આવે છે સાધુઓને. કેમ કે એમના જીવનની અંદર પરમની પ્રાપ્તિ બ્રહ્મ તત્વને એમણે જાણી લીધું છે, પ્રાપ્ત કરી લીધું છે. જય મહારાજ ના સ્વરૂપ નું દર્શન કરાવતા સ્તુતિ કરતા એ જેને સ્તવન કર્યું, પ્રાર્થના કરી, એને કહ્યું કે જુઓ જય મહારાજ નું સ્વરૂપ કેવું છે, ઓળખો છો? કે અમને તો ખબર નથી, તો રોજ દર્શન કરવા આવો છો ને, તો ઓળખી લો. જય મહારાજ નું સ્વરૂપ દર્શન કરો છો છતાંય ખબર નથી. કેવા છે જય મહારાજ? એમનો સ્વભાવ યત્સંગા નષ્ટ પાપા. લો, શરણ મળ્યું છે તો નિષ્પાપ થવામાં આવે, આપણને ક્યાં વાર લાગવાની હતી? ચાલો બાપજીની પાસે કઈ પવિત્ર દ્રષ્ટિ મળશે, આશીર્વાદ મળશે, દર્શન થશે, કઈક સત્સંગ બોધ મળશે, તો આપણે પવિત્ર, આપણા મન, આપણા વિચાર, આપણો વ્યવહાર પવિત્ર થવાનો જ છે. આ ભાવથી શરણ મળ્યું છે, પવિત્રતા સુલભ છે, ચાલો જય મહારાજની પાસેથી લઈ લઈએ. આ ભાવ આપણા પોતામાં બને ત્યારે એ મનની સ્થિતિ આપણે હંસમાંથી પરમહંસ તરફ લઈ જઈ શકાય. સદ અસદ નો વિવેક આપણા મનની અંદર સદાને માટે સ્થિર થઈ જાય. સત્સંગ વડે, સત્સંગ વિના મારે નહીં ચાલે, આ દ્રઢ થઈ જવું જોઈએ. અને આપ જે કઈ સત્સંગ ની અંદર જે જે કહો છો એના મને વેણ તમારા બહુ સાલે. આપના સત્સંગના એક એક વાક્ય, આપના સત્સંગના એક એક વાક્ય અને એટલા બધા અસરકારક છે, બહુ સાલે, તેની સારી એવી અસર ઉભી થાય છે મનમાં, વિચારમાં, ચિંતનની અંદર. તો જો આટલી મોટી શક્તિશાળી એવી શરણની સ્થિતિ આપણને પ્રાપ્ત થઈ છે, જે મહારાજે આપણને શરણ આપ્યું છે, જે મહારાજે આપણને શરણ આપ્યું છે અને આપણે મેળવ્યું છે, તો પછીથી આપણા જીવનને આપણે સાર્થક કેમ ન કરી લેવું? અને સાર્થક ન કરીએ તો એ આટલે સુધી આવ્યા છતાં, સાનિધ્યમાં રહ્યા છતાંય કશું ના મેળવ્યું, કોરાને કોરા રહ્યા, તો એ અભાગ્યા વૃત્તિ, એ જડતા આપણા મનની જ્યાં સુધી ન ખસે કે જય મહારાજ ના સાનિધ્યમાં છે અને જય મહારાજ આપણને આટલા નજીકથી, આટલા ભાવથી દર્શન આપે છે, દ્રષ્ટિ આપે છે, આશીર્વાદ આપે છે, તો આપણે શા માટે આ પાપ બુદ્ધિ મનમાં રાખી મેળવી, ફેંકી દો આ કચરાને. જેમ ઘરમાંથી કચરો વાળીને ફેંકી દઈએ છે, એમ મન બુદ્ધિ માંથી આ પાપનો કચરો વાળીને ફેંકી દો. જય મહારાજ નું શરણ મળ્યું છે, જય મહારાજ કચરા પોતા શીખવાડશે, અંતઃકરણના કચરા પોતા કેમ કરવા, ઘરમાં કચરો ન રહે, એ સત્સંગમાંથી જ મળી જશે. ભાગ્યશાળી છે, પુણ્યશાળી છે કે આપણને જય મહારાજ નું આટલું સુંદર, પવિત્ર, શક્તિશાળી શરણ મળ્યું છે. જો એની પ્રતીતિ આપણને સ્તુતિમાંથી થાય છે, યત્સંગા નષ્ટ પાપા, બસ સમજણ શક્તિ આપણે કેળવવી પડે કે શું કહેવા માંગે છે, આ સ્તુતિમાં કયો કયો સાર, કયો બોધ છે. જો આપણી સમજવાની અને સ્વીકારવાની તૈયારી હોય ને, તો બહુ જલ્દીથી આપણું કામ થઈ જાય, બધી જ વૃત્તિઓ પલટાઈ જાય. જેને નવો વળાંક, યુ ટર્ન, ચાલો પાછા ફરો ભૂલ્યા ત્યાંથી, જ્યાંથી ભૂલ્યા ત્યાંથી પાછા વળીએ. આ ભાવ જીવનની અંદર એક સત્સંગમાં, એક જય મહારાજ ના શરણ દ્વારા જ મળશે. ભાઈ આ ખોટે રસ્તે છીએ, આપણે ભૂલા પડ્યા છે જીવનમાં. ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે અને જે માર્ગે આત્માનુભૂતિ કરવાની છે એ આ માર્ગ નથી. ચાલો અહીંયાથી પાછા ફરીએ. આવી જે સમજ આપે એ સદગુરુ કે આપણે ખોટા રસ્તે આવી ગયા છે, કદાચ જંગલમાં ભૂલ્યા પડ્યા છીએ ને, જય મહારાજ સંભાળી લેજો, રસ્તો બતાવજો. તો રસ્તો બતાવવા આવે. એકવાર ગંગોત્રી ની વાત યાદ છે ને, કઈ હતી પેલા ગંગોત્રી થી પાછા આવતા હતા ને, પેલા ગાડી વાળાને કઈ પૂછ્યું, ગાડી ઉભી રાખજે ના, એક દોઢ ફલ્લાંગ કીચડ છે એમાં સામે ફ્લડ રાખજે, અમે અંધારામાંથી પાર ઉતરી જઈએ. અજવાળા સુધી ના પહોંચાડી શક્યો, અંધારું થઈ ગયેલું. અને અમે જે અંદર 25 ડગલા અંદર ગયા ને, ગાડી વાળાએ એનો આગળનું ફ્લડ એમાં ભાગી ગયો. હવે એ અંધારામાં બધાના હાથ પકડી લાવી લાવી, ઘોર અંધકાર, પહાડ ભયંકર, કશું અજવાળું ના મળે, કીચડમાં ચાલવાનું ઢીચણ સુધીના. આપણે તો સડસડાટ પાર કરી ગયા. પેલા કહે છે, મહારાજ તમે કેવી રીતે નીકળી ગયા? અને સામે આ બાજુ પાછા આવ્યા ત્યારે કશું જ આધાર નહીં, જંગલ. પછી એક ગાડી આવી, તમે કહ્યું કે આપી ઘરડા બે ત્રણ છે, એમને બેસાડી લઈ જાઓ ને. એક જણે લેવા આવ્યા છે, એમણે કઈ ફોન, તેમને તો લઈ ગયા. અમે ત્યાં ઉભા રહ્યા કે હવે શું કરીશું. પછી ખબર નહી શું થયું, તે કોઈ એવી અજાણી ટેક્સી આવી, કોને મોકલી? જય મહારાજે. કે તમે તો એસે આયા હું, એમને કોઈ પણ નજીક નું ટેક્સી સ્ટેન્ડ હોય ત્યાં મૂકી દે. એને સારું કે છે, અમને ઉત્તરકાશી મૂકી દઈશ. તા ઉત્તરકાશી મેં નહીં જાણતા, હું મેં નહીં જાઉંગા. કઈ વાંધો નહીં, નજીક કોઈ ટેક્સી સ્ટેન્ડ હોય ત્યાં મૂકી દે. તેમને ઉતારી દીધા. કોને મોકલ્યું કોણ ખબર નહી. અંધારા ની અંદર, જંગલ ની અંદર, ભયંકર પહાડ ની અંદર. પછી ત્યાં ગાડી તક નો લાભ વાળા ટેક્સી વાળા એક એક જણ ના 2400 રૂપિયા, 6-7 જણ હતા. પેલા જોયું કે ખબર, બરાબર આ લોકોને ઉત્તરકાશી મૂકવાના 2400 રૂપિયા એક એક જણના. પછી પાછો એક ટેક્સી વાળો આવ્યો કે ચલો કે 600 રૂપિયા બધાને મૂકી આવીશું. પકડ પડ્યું. યત્સંગ, જે મહારાજ ને યાદ કર્યા એ અંધારામાં, યત્સંગ નષ્ટ પાપમ, સપદી રેદી ગતા, હૃદયમાં આવીને બેસી જાય છે. જય મહારાજ.